तरवेणीमा आयके त्रिकूटी कुहे आत्मसंस्थम मनः कृत्वा यत चित्त इंद्रिय क्रियः। परम अवधूत योगीराज स्वयं भगवान दत्तात्रेय जे योग मार्गना प्रवर्तक योग मार्ग ने दीक्षा अपनार एवी परम विभूतिनो स्वयं आविर्भाव एवा जय महाराज। योग प्रक्रिया ने हूँ दर्शन करावता श्वासोश्वास की प्रक्रिया अनुसंधान एना वड़े वृत्तियों ने अंतर्मुखी बनावी इंद्रियो मन बुद्धि ए सर्वना कर्म ने पण साथे लई बार वृत्तियों थी द्वादश उल्टा फेर बारे अवस्थाओं ने पलटावी नाखीने बहिर्मुख छे ने अंतर्मुख करीने सतत श्वासानुश्वास ने साथे अनुसंधान करी अहीं तरवेणी शब्द जे મારા શ્રી આપણને આપ્યો એ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં છે અને ત્રિકૂટી કોહેર જે બ્રહ્મરંધ્ર છે બે આંખ અને લલાટની મધ્યનો ભાગ એને ત્રિકૂટી કહેવામાં આવે છે। પોતાની ચિત્તવૃત્તિને શાંત અને સ્થિર કરવા માટે કોઈક આધાર જોઈએ। ભટકતું મન છે જ્યાં ત્યાં વિખાયેલું મન છે એને કોઈક એક જગ્યાએ બાંધવા માટે સ્થિર કરવા માટે સાધન જોઈશે। મન વ્યવહારમાં પરોવાયેલું હશે ભોગોમાં રખડતું હશે કોઈક અનેક વૃત્તિઓમાં રખડતું હશે અને ભમતું હશે એમ એ ભમતા મનને કોઈક સ્થાન જોઈશે બેસાડવા માટે તો એના માટે આપણને જગ્યા બતાવી ત્રિકૂટી। બે ભમરની વચ્ચેનો નાસાગ્રનો જે ભાગ છે નાસાગ્રે બદ્ધ દ્રષ્ટિમ સ્થિતમપિ ચ મહા બ્રહ્મણી બ્રાજમાનમ મહારાષ્ટ્રીના ધ્યાનસ્થ સ્વરૂપનું દર્શન છે। નાશાગ્રે બદ્ધ દ્રષ્ટિ આપ કેવા બિરાજો છો અહર્નિશમ ધ્યાન પરાયણમ ગુરુમ તમ સંતરામમ સતતમ નતોસ્મિ। જે અહર્નિશ ધ્યાન પરાયણ છે પોતાના સ્વરૂપની અંદર સ્થિર છે બ્રહ્મણી બ્રાજમાનમ અને ક્યાં નાશાગ્રે બદ્ધ દ્રષ્ટિ પોતાની વૃત્તિઓને અંતરદ્રષ્ટિને નાશાના અગ્રભાગની અંદર સ્થાપીને સ્થિર કરી મન પણ ત્યાં વૃત્તિઓ પણ ત્યાં અને ત્યાંથી મહાબ્રહ્મણી બ્રાજમાનમ આપ મહાન જે વ્યાપક બ્રહ્મ છે વિરાટ બ્રહ્મ છે એની અંદર આપ સ્થિર થયા। એ સ્થિરતા એટલે જ અહીંયા આગાડી આપણને પણ આદેશ સાધક તરીકે બતાવ્યું ત્રિકૂટી ઉહેર બસ એમાં એને તું જો એમાં એકાગ્ર થા। ધ્યાનની પ્રક્રિયામાં જય મહારાજ પોતાના શ્રીમુખથી આપણને બધા જ સ્થાનો બતાવી દીધા આદેશ આપી દીધો કે આ પ્રમાણે સાધક તરીકેની ઉપાસનાની પ્રક્રિયામાં શરીરના એક એક અંગમાં મનની ચિત્તવૃત્તિઓને સ્થાપવાની સ્થિર કરવાની द्वादश उलटा फिर पांच कर्मेन्द्रिय पांच ज्ञानेन्द्रिय मन अने बुद्धि एम बारे ने પોતાનામાં સ્થિર કરવી સ્થાપવાની અને એમ આખું જ આપણું અસ્તિત્વ સ્થિર થઈ જાય જે આજ સુધી વિભ્રમિત હતું વિખરેલું હતું એને એકાગ્ર કરી સંયમિત કરી સીમિત થઈને પોતાનામાં જ બેસાડી દીધું અને એ અભ્યાસ વડે અનુગ્રહ થયો અને એકાગ્રતાથી પોતાના સ્વરૂપની અંદર ધ્યાનસ્થ અવસ્થા પ્રાપ્ત થઈ. ધ્યાનમાં જે સ્થિર થઈ શકે ને એ ધારણામાં આગળ વધી શકે. મન સ્થિર થાય વિચારોથી અને વિકૃતિઓથી એકદમ બહાર નીકળીને સ્થિર થાય એટલે એનામાં શક્તિ વધી જાય. અને શક્તિ વધી એટલે એની ક્ષમતા પણ એટલી બધી વધી જાય કે ઘણો બધો બોજ ઉઠાવી શકે. જેમ કે આ મકાનનો એક થાંભલો છે એમને આડો પડ્યો હશે તો એને નાનું છોકરું પણ હલાવી શકશે, પણ એ થાંભલાને વ્યવસ્થિત એની જગ્યા ઉપર ગોઠવવામાં આવે તો એની પર કેટલા ટન વજન હોય તો પણ એ બધું વજન પોતાની પર એની ક્ષમતા. સ્થિર થાંભલો ગોઠવ્યો વ્યવસ્થિત બરાબર એના જે એને જે રીતે ગોઠવાય એ રીતે ગોઠવી દીધો, પછી એની ઉપર તમે ટનબંધ વજન ઉપર મૂકો એની ક્ષમતા છે આટલું બધું વજન જીવવાની. એમ મનને પણ એકવાર સ્થિર કરી દો અને મન સ્થિર થઈ ગયા પછી એની ક્ષમતા કેટલી છે ધારણા સુધી પહોંચે. અને ધારણા એટલે શું? બહુ પ્રબળ શક્તિ છે જેને મનોબળ કહેવાય. પોતે સંકલ્પ માત્રથી સર્વને સાધ્ય કરી શકે. તો આ મન આપણે એટલું કામમાં લેતા નથી, એને એમને વિખરેલું રખડતું રાખીએ છીએ. એટલે જેમ થાંભલો રખડતો હોય તો નાનું છોકરું એને ગબડાવી શકે, પણ એને સ્થિર સ્થાપીને ગોઠવી દઈને એની ઉપર કેટલું બધું વજન બોજ આપણે મૂકી ઉઠાવડીએ છીએ. એમ મન પણ એક વાર સ્થિર ગોઠવી દીધા પછી પોતાના સ્વરૂપમાં પછી ધારણા વડે જે સંકલ્પ શક્તિ સંકલ્પથી પણ ધારણા ઉપર છે એ ધારણા કરે એટલે એ પ્રકારની અવસ્થા એ પ્રાપ્ત કરી શકે છે. સંકલ્પની પ્રબળતા પ્રબળ શક્તિ અને તે સ્થિરતા વાળી એનું નામ છે ધારણા. અને ધારણામાં એ તમે ન વાંચ્યું હોય ન સાંભળ્યું હોય ન જોયું હોય કે ન અનુભવ્યું હોય પણ એવું તમારી સામે શક્તિશાળી તમારી સામે આવીને ઊભું થઈ જાય. પછી એ અવસ્થાની પરિસ્થિતિને કોઈક મહાપુરુષ અનુભવી સમજાવે ત્યારે આ તો આ વસ્તુ હતી ત્યારે ખબર પડે કે ઓહો, એ પ્રબળ ધારણા આપણને ક્યાંક આકસ્મિક કોઈક એવી અનુભૂતિ કરાવી દે કે જેનો આપણને પરિચય પણ ન હોય. તો એ ત્રિકુટીમાં ત્રિકુટી કો હેર તારું ધ્યાન ત્યાં કેન્દ્રિત કર. સ્વાભાવિક છે આ વસ્તુ છે એને મૂકવા માટેની કોઈક જગ્યા જોઈશે, એક નહીં તો બીજી જગ્યા જગ્યા તો જોઈશે જ. એમ મનને પણ કોઈક એક જગ્યા જોઈશે સારી ખોટી કોઈ પણ કે ત્યાં જઈને એ મન ગોઠવાશે કે બેસ. તો મનને ગોઠવવાની જગ્યા બતાવી દીધી સારામાં સારી ઊંચામાં ઊંચી કે ભ્રુકુટી નાશાગ્રી બદ્ધ દ્રષ્ટિ સ્થિર આસન ઉપર બેઠા પછીથી મનને નાશાગ્રે સ્થિર કરો અને ત્યાં અગાડી સતત તમે આગાને, કારણ એને સાધન આપ્યું એટલે એ સ્થૂલ ભાવ આપ્યો, પણ એનાથી સૂક્ષ્મની ઉપાસના કરવાની છે. મન ત્રિકુટીની અંદર ગોઠવાઈ ગયું એટલે એને એક જગ્યા, એક સ્થળ મળી ગયું. હવે મહારાષ્ટ્રી એ જ વાતને આગળ કહે છે કે જો મન ઠર્યું ત્યાં અગાડી, મન સ્થિર થઈ ગયું તો મન ઠરે તો માણેક ઠારી. જેનું મન ઠર્યું ને એને માણેક ઠારી રૂપી શરદ પૂર્ણિમાનો પૂર્ણચંદ્રનો પ્રકાશ મળે છે, સ્વસ્વરૂપનો પ્રકાશ છે, શીતળ છે, શાંત છે, સૌમ્ય છે. અને ચંદ્રનો પ્રકાશ છે એમાં ઉગ્રતા નથી, એમાં ઉષ્ણતા પણ નથી, સૌમ્યતા છે, શીતળતા છે, શાંત છે. ચાંદનીમાં બેસો ચંદ્રના પ્રકાશમાં, મન શાંત થશે. ચંદ્રની સામે જોયા કરજો. ચંદ્ર એ મનનો અધિષ્ઠાતા છે અને એ ચંદ્ર મન સાથે જો કેન્દ્રિત થાય ને તો મનને વધારે શાંત કરશે. અને ચંદ્ર ઉપરથી જ માણસનું મન પરખાય છે અને મન ઉપરથી એનું નામ પડતું હોય છે, નામ પાડવામાં આવે છે. ચંદ્રની અવસ્થા ક્યાં છે એના ઉપરથી નામ પાડવામાં આવતું છે. એટલે માણસનું મન કેવું છે એના ઉપરથી, એના નામ ઉપરથી ખબર પડી જાય કે આનું મન આવું હશે. એ સૌમ્યતા ચંદ્રની, એની શીતળતા, કે મન એની સાથે જોડાતા શીતળતા પ્રાપ્ત. મન ઠરે તો, અને એ રીતે મહારાષ્ટ્રી જે પ્રક્રિયા બતાવી સાધનની, ભજનની, સાધક તરીકે ઉપાસના કરવાની, એમાં જેનું મન ઠરી ગયું એ મોતી સમાન હોય, શરદ પૂનમના ઝાકળનું બિંદુ જેમ માછલીના મુખમાં સીધું જ જાય અને એમાંથી મોતી બની જાય, એમ સદગુરુના આપેલા એ શબ્દમાંથી એને હૃદયમાં ધારણ કરી લે તો એ જ સ્થિર, એ સ્થિરતા તમને શાંત પ્રકૃતિ આપે, મોતી સમાન શીતળતા વાળી. એટલે મોતી પણ ચંદ્રના અંશ સ્વરૂપ છે, મન એ પણ ચંદ્રનો અંશ છે. અને એટલે એને ઠારતા કહ્યું મહારાજશ્રી પોતાના શ્રીમુખે કહ્યું, જય મહારાજે, મન ઠરે તો માણેક ઠારી. સાધક તરીકે જ્યારે મનને એકા શાંત કરવાનું હોય, મનને સાધવાનું હોય, સાધુ શબ્દ ક્યાંથી આવ્યો છે? માણસ તરીકે જીવે છે પણ સાધુ છે, પણ મનને સાધે છે, ભૂતને નહીં. વાસનાઓને સાધી લે છે, એને વશમાં ન થવાય. એ પોતાની વૃત્તિઓને સ્થિર કરે છે સાધીને, અને એટલા માટે સાધક સાધુ છે. તો મનને ઠારવા માટે પણ સાધક તરીકે સાધુઓ પોતાની ઉપાસના, પોતાનું નામ સ્મરણ, એકાગ્રતા, ધ્યાન કર્યા જ કરતા હોય, ચિંતન પણ એટલું જ ચાલુ હોય. મન શાંત થાય તો જીવનના બધા જ સાત્વિક સ્વાદનો અનુભવ પૂરેપૂરો મળે. પણ મન જ જ્યાં સધાતું ન હોય, મન ઠરતું ન હોય, ત્યાં સાત્વિકતાને બદલે બધા જ ઉગ્ર અને વિકૃત એવા સ્વાદ માણસને એના જીવનમાં ચાખવા જ પડતા હોય. ક્યારેક તીખા તમતમતા આવે ત્યારે માણસ દુખી થઈ જાય, કડવા આવે ત્યારે નાસીપાસ થઈ જાય, અસહ્ય વેદના ઉત્પન્ન થાય, એ મનની અસ્થિરતાનું કારણ. જો સમજણ એની પાસે આવી ગઈ તો ગમે તે પરિસ્થિતિ હશે તો પણ સમજણ વડે મન સ્થિર કરીને એ કોઈ પણ ક્યારેય પણ વ્યથિત નહીં થાય. મનની અસ્થિરતાથી એ વ્યથિત નહીં થાય, કારણ પોતે સમજી ચૂક્યો છે કે આ તો બધી લીલા છે, નાટક છે,